તારીખ 26/3/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 57. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
રાગમાં દુઃખ છે, કેમ જણાય એ વિષય ઉપર સ્પષ્ટીકરણ છે. પૂર્વગ્રહ છે જ્યાં સુધી કે રાગમાં સુખ છે, રાગમાં સુખ છે એવો પર પૂર્વગ્રહ છે ત્યાં સુધી તો રાગને સુખરૂપે જ વેદે છે જીવ. પણ રાગ માત્ર દુઃખ સ્વરૂપ છે, એની તપાસમાં ચાલતા પરિણામમાં અવલોકનથી વારંવાર તપાસ કરે તો એને સમજાવા લાગે છે કે આ કલ્પના છે, સુખ નથી પણ સુખની કલ્પના છે. તર્ક ને અનુકૂળ એક અનુભવ છે કે પ્રત્યેક રાગમાં તે રાગથી થાકીને તે રાગને છોડવો પડે છે. તે રાગ ગમે તેટલો ઠીક લાગ્યો હોય, સુખરૂપ લાગ્યો હોય, તો પણ તે રાગમાં સુખ નો અનુભવ હોય તો છૂટે નહીં. વાસ્તવિક સુખનો અનુભવ હોય તો છોડવાનો પ્રશ્ન થતો નથી. પણ વાસ્તવિકતા આવીને ઊભી રહે છે અને રાગનો વિષય બદલાય છે, એટલે રાગ બદલાય છે. જોકે ત્યાં અભિપ્રાય નથી બદલાતો, પણ અભિપ્રાય અને વાસ્તવિકતા બંને વિરુદ્ધ છે એમ ત્યાં સ્પષ્ટ થાય છે. જેમ કે એક અભિપ્રાય છે કે મીઠાઈ ખાવામાં સુખ છે, અને મીઠાઈના સુખના અભિપ્રાય પૂર્વકના રાગથી, સુખના વિશ્વાસ પૂર્વકના રાગથી મીઠાઈ ખાવાનું ચાલુ કરે છે, ત્યાં અભિપ્રાયને રહી જાય છે. પણ થોડોક આગળ ચાલે છે ત્યારે એને સુખ નથી એ અનુભવ થાય છે. જો સુખ જ છે એમ અનુભવ થતો હોય તો એ રાગ અને રાગનો વિષય છોડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે અભિપ્રાય ભૂલવાળો એમને એમ રહે છે, વાસ્તવિક પરિસ્થિતિ આવે છે અને રાગ છૂટે છે, વિષય બદલાય છે. એ અનુભવ સંગત તર્ક છે. વિશેષ વિચાર કરે એ વિષય ઉપર અને વિશેષ અવલોકન કરે તો એને ખ્યાલ આવે કે આ અભિપ્રાય એ કલ્પનાથી બાંધેલો અભિપ્રાય છે, એટલે આ સુખ કલ્પના માત્ર છે એમ એને સમજાવા લાગે છે. જ્યારે એ સુખ કલ્પના માત્ર છે એમ સમજાય છે ત્યારે એ સુખ સંબંધીનો જે રસ છે એ રસ ઘટે છે. આ રીતે ત્રીજી બીજી લીટીથી માત્ર ઉપલક વિચારથી નહીં પરંતુ અવલોકનથી સમજવાની પદ્ધતિએ આગળ વધતા મુમુક્ષુને રાગમાં આકુલતા લક્ષણ દુઃખ લાગવાની શરૂઆત થાય છે. અમને રાગમાં દુઃખ લાગતું નથી હજી સુધી તો શું કરવું, એ પ્રશ્નનો આ સિદ્ધ ઉત્તર છે. કોઈ એમ કહે કે રાગમાં દુઃખ છે એ વાત માન્ય કરીએ, પણ જ્યાં સુધી દુઃખ લાગતું નથી ત્યાં સુધી તો કોઈ કામ આગળ ચાલવાનું નથી, તો શું કરવું એ સંબંધીનો આ સિદ્ધ ઉત્તર છે કે વારંવાર પોતાના રાગમાં ચાલતા અનુભવને તપાસે તો એમાં આકુલતા વર્તી રહી છે એ વાત એને અનુભવ ગોચર થશે. અથવા જે જે કાર્ય કરવાનો રાગ તે કાર્ય કરવાની એક ઉપાધિ પણ છે, જે જે કાર્ય કરવાનો રાગ છે તે કાર્ય કરવાની એક ઉપાધિ છે એ વાત પણ સમજી શકાય એવી છે. અને જે ઉપાધિ છે એમાં દુઃખ નથી એમ કોણ કહેશે, એમ કહી શકાય કે ઉપાધિ માત્ર દુઃખરૂપ છે. અથવા આત્મા જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા માત્ર સ્વભાવે છે એવા આત્માને કાંઈ કરવું એ બોજો ને ઉપાધિ છે, માત્ર જાણનાર રહેવું તે નિરુપાધિક બોજા રહિત પરિણામ છે. અને જાણવા ઉપરાંત કાંઈક કરવાનું જે ઉપાધિપણું છે એ ઉપાધિમાં દુઃખ છે એ વાત જરાક બારીકાઈથી પોતાના પરિણામનું અવલોકન કરે તો સમજી શકે. એટલે આકુળતા લક્ષણ દુઃખ લાગવાની શરૂઆત થાય છે, અહીંયા સમજાવું નહીં પણ લાગવાની શરૂઆત થાય છે. રાગ સ્વયં દુઃખરૂપ હોવા છતાં પૂર્વગ્રહ એટલે પૂર્વ અભિપ્રાય કે એ તો સુખ સુખ છે, મારું એ સુખ છે, મને એ સુખરૂપ છે એવો જે પૂર્વગ્રહ અથવા અભિપ્રાય, અને એમાં ભ્રમણા એટલે કલ્પના કે આ મને સુખ છે એ રીતે તેમાં સુખ લાગતું હતું, તેમાં ભૂમિકાની નિર્મળતા થતાં મૂળમાંથી ફેર પડવાનો શરૂ થાય છે. ભૂમિકા એટલે મુમુક્ષુની ભૂમિકાની નિર્મળતા થાય ત્યારે એને સુખ લાગતું હતું એમાં ફેર પડવાનો શરૂઆત થાય છે. એટલે રસ ઘટે છે, જે તન્મય બુદ્ધિએ તીવ્રપણે એમાં સુખનો આવેગ હતો એના બદલે એમાં ફેર પડી જાય છે. એ જ્ઞાનમાં પણ ફેર પડ્યો અને દર્શન મોહમાં પણ ફેર પડ્યો, અને બંનેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, દર્શન મોહને અને જ્ઞાનની મલિનતાને સીધો સંબંધ છે. જેનો દર્શન મોહ તીવ્ર એનું જ્ઞાન અવશ્ય મલિન છે, ઉઘાડવાળું હોય તો પણ. ઉઘાડ અને મલિનતા બંને એક ચીજ નથી, ઉઘાડ અને મલિનતા બંને એક ચીજ નથી. ઘણા એમ માની લે છે કે ઘણી બુદ્ધિ હોય, ઘણો જ્ઞાનનો ઉઘાડ હોય તેને જ્ઞાની સમજવા, એમ નથી. શ્રીમદજીએ તો સ્પષ્ટ કહ્યું છે કે વિદવત્તા અને જ્ઞાન એક નથી, જ્ઞાનામૃતમાં એ વાત એવી છે, વિદવત્તા અને જ્ઞાન એક નથી. આ જ્ઞાનીને વિદવત્તાપણું વિદ્વાનપણું હોઈ શકે છે, પણ જેટલા વિદ્વાન છે તે બધા જ્ઞાની છે એમ નથી. કેમ કે વિદવત્તા ઉઘાડની નો વિષય છે, ઉપદેશ નોંધમાં છે 20 નંબરનો બોલ. વિદવત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, કેમ કે તે એક નથી. વિદવત્તા હોય છતાં જ્ઞાન ન હોય, જ્ઞાન એટલે આત્મજ્ઞાન, નિજ સ્વરૂપનું જ્ઞાન, નિજ સ્વરૂપનું અનુભવ જ્ઞાન, એને જ્ઞાન કહીએ. વિદવત્તા હોય છતાં એવું જ્ઞાન ન હોય. અને ખરેખર તો સાચી વિદવત્તા તે કે જે આત્માર્થે હોય, ભલે આત્મજ્ઞાન ન હોય પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે આત્મ પ્રાપ્તિને અર્થે જે જ્ઞાનનો ઉઘાડ કાર્યગત થતો હોય, કામમાં લાગતો હોય, એનો ઉપયોગ થતો હોય, તો એ વિદવત્તા ઠીક છે. જે આત્માર્થે હોય અથવા જે વિદવત્તાથી આત્માર્થ સરે, આત્મત્વ સમજાય, આત્માપણું સમજાય, એ રીતે ઉઘાડ કામ કરે અંદરમાં અને આત્મત્વ પમાય, આત્માપણું પ્રાપ્ત થાય, અનુભવ ગોચર થાય, તે વિદવત્તા સાચી. આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, જ્યાં આત્માર્થ હોય છે એના ફળ સ્વરૂપે આત્મજ્ઞાન પ્રગટે છે. પછી ભલે તેને વિદવત્તા હોય અથવા ન હોય, એની સાથે એને કાંઈ સંબંધ નથી. એવો એક બોલ છે. એટલી વાત દેવજી, ભૂમિકામાં નિર્મળતા થતા મૂળમાંથી સુખના અનુભવમાં ફેર પડવાનો શરૂ થાય છે. અને જે જ્ઞાનને રાગમાં દુઃખ હોવા છતાં દુઃખ ન લાગે, તે જ્ઞાન ભલે અનેક શાસ્ત્રોના ભણતરવાળું હોય, એ પ્રકારના ઉઘાડવાળું હોય, તો પણ તે જીવને રાગ રસની તીવ્રતાને લઈને તેનું જ્ઞાન વિપરીત છે. શાસ્ત્રનું ભણતરવાળું હોય તો પણ તે જ્ઞાન વિપરીત છે અને તે જ્ઞાન મલિન જ્ઞાન છે. તેથી જેમ જગતના વિષયોનું જ્ઞાન, પછી ગણિતનું જ્ઞાન હોય, વિજ્ઞાનનું જ્ઞાન હોય, વકીલાતનું જ્ઞાન હોય કે ડાક્ટરનું જ્ઞાન હોય, એને જેમ કુજ્ઞાન કહેવામાં આવે છે, તેમ આ જ્ઞાન પણ, શાસ્ત્ર જ્ઞાન પણ કુજ્ઞાન એનું થઈ જાય છે. કેમ કે એ મલિન જ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે. તેથી એ જ્ઞાન પણ એને દુર્ગુણનું કારણ થાય છે, અહમભાવ વધવાનું જ્ઞાન થાય છે. એને શાસ્ત્રકારોએ જ્ઞાન મદ કહ્યો છે. એ થયા વિના રહેતો નથી, કેમ કે એને પર્યાય બુદ્ધિ છે, અને પર્યાય બુદ્ધિ એટલે પર્યાયમાં અહમપણું, એમાં જ્ઞાનનો વિકાસ થયો ઉઘાડનો, એટલે એમાં અહમપણું ઉત્પન્ન થઈ ગયું. તેથી દુઃખના સ્થૂળ પરિણામને પણ જે જ્ઞાન કેમ વિપરીત ને મલિન છે, કે દુઃખના સ્થૂળ પરિણામને પણ જે રાગ સ્થૂળ છે, આકુલતા હોવાથી પણ જે સ્થૂળ છે, ઉપાધિ હોવાથી પણ જે સ્થૂળ છે, તે પરિણામને પણ તે જેમ છે તેમ જાણવા સમર્થ નથી. એના એને એને સુખનો અનુભવ થાય છે એટલે ઉલટું જાણે છે, ખોટું જાણે છે, વિપરીત જાણે છે, તેમ જાણવા સમર્થ નથી. તો તે જ્ઞાનમાં સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવ તો કેમ પ્રતિભાસે, એને આત્મ સ્વભાવ, એનું ભાવ ભાષણ થવાનો, એનો નિર્ણય થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ વિષયમાં શ્રીમદજીએ પ્રકાશ પાડ્યો છે, એક સારો ગુણ છે, નિર્ણયના વિષયમાં છે, આમાં નથી લેવાનો. કે ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને સંસારના પ્રકારો, જે પ્રકારના ભાવો છે એમાં સુખ ભાસે છે, જ્ઞાની જેને એમ કહે છે કે એને ભ્રાંતિએ કરીને સુખ ભાસે છે, એને તો સાચું સુખ લાગે છે, અનુભવાય છે, પણ જ્ઞાની કહે છે કે ભ્રાંતિએ કરીને એને જ્યાં સુધી સંસારી પ્રસંગો અને પ્રકારોમાં સુખ ભાસે છે અને જીવને જ્યાં સુધી એમાં મીઠાશ વર્તે છે, વાલપ વર્તે છે, વાલું લાગે છે, દીકરો કોને વાનો વાલો ન લાગે, હે તો એ અમારે પુત્રનું સુખ છે એમ કે શું કે મીઠાસના આજ્ઞાંકિત પુત્ર હોય ગુણવાન હોય બીજાની સાથે નજર જાય કે બીજાને આવું નથી મારે તો આવું સરસ છે એ આ તો એક દ્રષ્ટાંત છે પણ કોઈ પણ પ્રકારમાં પછી ગ્રહ ઘરનો પરિગ્રહ હોય કુટુંબાદી સભ્યો પ્રત્યેનો મીઠાશ હોય પુત્ર કે કોઈ પણ વ્યક્તિમાં એવી જ રીતે માન આબરૂ પૈસા ગમે ત્યાં ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે સીધી વાત લખે છે હજી તો નિર્ણય કરવાની વાત છે જ્ઞાનમાં પ્રતિભાસ આવવો એ તો નિર્ણયની વાત છે ભાવ ભાષણ જ ન થાય જે જ્ઞાન મલિનતાથી વિપરીત કામ કરે એટલે કે દુઃખમાં સુખ જાણે એને સુખ સ્વભાવ જે જ્ઞાનનો સ્વભાવ છે એને જણાતો નથી ભાસતો નથી ત્યાં સુધી એને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે જ્ઞાનનો સ્વભાવ કહો કે પોતાનો સ્વભાવ કહો અને ત્યાં સુધી એને સત્સંગનો મહાત્મ પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે એને નહીં તો એને આત્મ સ્વભાવ જણાય ભાષે અને ન તો એને સત્પુરુષના સંગથી શું લાભ છે એની જે કિંમત એનું જે મહાત્મ્ય એ પણ તથારૂપપણે એટલે જેમ છે તેમ એને ભાષ્યમાન થવું અસંભવિત છે એટલે કે સત્સમાગમને ગૌણ કરશે અને બીજા જગતના કાર્યોને મુખ્ય કર્યા વિના રહેશે અભિપ્રાય તો એનો એ જ વર્તશે જ્યાં સુધી તે સંસારગત વાલપ એવી મીઠાશ સંસારગત મીઠાશ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય એટલે પોતાનું હિત જ્યાં સુધી એને એના હૃદયમાં ન વસે ત્યાં સુધી ખચિત કરીને અવશ્ય કરીને અપ્રમતપણે પ્રમાદ કર્યા વિના વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે અહીંયા પુરુષાર્થનો મુદ્દો કે આમ થવા અર્થે તું પુરુષાર્થ કર સત્સંગ માટે પુરુષાર્થ કર અવલોકન કરવાનો પુરુષાર્થ કર ગમે તેમ કરીને આ વાલપ છે આ મીઠાશ છે એ તોડી નાખે આ મીઠું ઝેર છે આ વાત ત્રણેકાળને વિશે અવિસંવાદ જાણીને આમાં કોઈ વાદને આ વાતને વિવાદમાં ખેંચી જવા જેવી અવિસંવાદી વાતની વાત છે નિષ્કામપણે લખી છે એટલે જેને લખી છે એને એમ લખ્યું છે કે કોઈ ઈચ્છાથી લખી નથી એકદમ નિષ્કામ બુદ્ધિએ લખી છે નિષ્પ્રપણે લખી છે એ લખવા પાછળ અમને કોઈ સ્પૃહા નથી સિદ્ધાંતિક વાત છે ખરેખર સિદ્ધાંતિક વાત અર્થાત એવા મલિન જ્ઞાનમાં સ્વભાવ ન જ પ્રતિભાસે એમણે તો બે વાત લીધી છે એને સ્વભાવે નહીં સમજાય અને એને સત્પુરુષ પણ નહીં સમજાય સત્સંગ એટલે સત્પુરુષનો સંગ સત્પુરુષના સંગ ન સમજાય તેને સત્પુરુષ નથી સમજાતા જેમ જે ચાલણીમાંથી ઝીણી રીત ન ચાલી શકાય તે ચાલણીમાં મોટા કાંકરા ને પથ્થર ચાલી શકાતા એ રીતે જે જ્ઞાનમાં જાડી વાત ન સમજાય તે જ્ઞાનમાં ઝીણી વાત ક્યાંથી જણા સમજાશે ઉપરોક્ત પ્રકારે અપૂર્વ અંતર જિજ્ઞાસાને વશ राग फिक्को पड़ता, जिज्ञासु जीव राग फिक्को पड़े એટલે राग रस मंद पड़ते, दर्शन मोहन रस पण मंद पड़ता। ते जिज्ञासु जीव जारे अंतर विचार नी भूमिका में पछी अंदर ने अंदर एनु मंथन चाले छे, हूँ केवो खरेखर मारू मूल स्वरूप केवो, एवी अंतर विचार नी भूमिका में ज्ञान नी प्रधानता में ज्ञान स्वभावी आत्मानो निर्णय करे छे, अथवा ज्ञान ना आधारे ज्ञान स्वभाव नो निर्णय करे छे। समयसारना समूर अधिकार ने शुरुआत में प्रारंभ ने गाथा छे, 181 82 83 त्रण गाथा साथे छे। यहाँ टीकाकार आचार्य भगवंत एम कहे छे कि ज्ञान ज्ञान ना आधारे छे, उपयोग जे ज्ञान नो उपयोग छे त्यां एने ज्ञान क्रिया कही छे। सूत्रकर्ता आचार्य उपयोग मा उपयोग એમ કીધું છે, એ ઉપયોગને સમજાવવા જ્ઞાનની ક્રિયા લીધી છે અમૃતચંદ્ર આચાર્ય, કે જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે, પર્યાયમાં સ્વભાવ વ્યાપકપણે પર્યાયમાં હોવાથી તેના આધારે સ્વભાવ વ્યક્ત સ્વભાવને પકડી શકાય છે, સમજી શકાય છે। તો અહીંયા પર્યાયના આધારે લીધું છે, આધારનો અર્થ કે ત્યાં સમજવા માટે એ નિમિત્ત છે, બરાબર, અનિત્યથી નિત્યનો નિર્ણય થાય છે, અનિત્યના આધારે નિત્યનો નિર્ણય થાય છે એમ ખરેખર છે। એટલે ગુરુદેવના પ્રવચનમાં એ વાત બહુ આવે, અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે અને અનિત્યના આધારે તેથી નિત્યનો નિર્ણય થાય છે, કેમ કે જે ઉપયોગરૂપ જ્ઞાન છે એ ભલે અનિત્ય છે પણ અનિત્ય છે એટલે કોઈ ટુકડો નથી, પર્યાય છે એને સાચી નજરે જોવામાં આવે તો એ અન્વયનો વ્યતિરેક છે એમ જોવાય છે, અન્વયનો વ્યતિરેક છે, અન્વય તે દ્રવ છે અને એ દ્રવનો એક વ્યતિરેક છે। પર્યાય કોઈ છૂટતી ચીજ નથી, અધર લટકતી ચીજ નથી, કોઈ એક ટુકડો નથી છૂટો, પણ એ અન્વયનો વ્યતિરેક છે। તો અન્વય સહિત એ વ્યતિરેકને જોવામાં આવે તો એટલી પર્યાય નહીં જણાય, એ દ્રવ્યનો એક વ્યતિરેક જોવામાં આવશે। તો દ્રવ્યની મુખ્યતાથી દ્રવ્યના અંગને જોવું એમ કેવું છે। કોઈ કાન તે માણસ નથી, નાક તે માણસ નથી, કોઈ એક હાથ કે એક પગ માણસ નથી, એક માણસના એ અવયવ છે એમ એનું જ્ઞાન કરે તો તે યથાર્થ છે, એમ દ્રવ્યની પર્યાય છે, અન્વયનો વ્યતિરેક છે એમ જોવું જોઈએ, તો ભૂલ નથી થતી। એ ત્રિકાલીન દ્રવ્ય નથી પણ ત્રિકાલીન દ્રવ્યમાં એક અંશરૂપ છે, પદાર્થના એક અંશરૂપ છે એમ કહેવાય। એટલે શું છે અહીંયા પ્રેક્ટિકલી જ્ઞાન ઉપર લઈએ, કે ભલે જ્ઞાનના પર્યાયો સ્થૂળ અનુભવથી બદલાય છે, કે અહીંયા જ્ઞાન આનું જ્ઞાન કર્યું પછી આનું જ્ઞાન કર્યું પછી આ જ્ઞાન કર્યું, જ્ઞેયો અનુસાર જ્ઞાન બદલતું જોવામાં આવે છે, ત્યારે એ બદલતું જ્ઞાન છે જ્યારે એ જ્ઞાન બદલાય છે એ જ્ઞેયને છોડીને બીજા જ્ઞેય ઉપર, ત્યારે વચ્ચે કોઈ ગેપ પડે છે એક સમયનો પણ, એનો અર્થ શું થાય છે કે બદલાય છે તો પણ સળંગપણું રાખીને બદલાય છે, આ સળંગપણું શું એ સમજવામાં આવે તો એને દ્રવ સમજવામાં આવે, બરાબર, એનું નામ અન્વય છે। ચાલુ 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 રહેવું, ચાલુ જ રહેવું, ચાલુ ચાલુ ચાલુપણે વર્તવું, એવી જે ચાલુપણાની વર્તના તે અન્વય છે ને તે અન્વય તે દ્રવ્ય છે। પ્રવચન સારની 80 ગાથામાં દ્રવ્યગુણ પર્યાયને અરિયંત પરમાત્માના દ્રવગુણ પર્યાયને ઓળખતા આત્મા ઓળખાય છે એ વાત લીધી છે. ત્યાં અરિયંત ભગવાનના દ્રવગુણ પર્યાયમાં અન્વયતે દ્રવ, બસ આટલી વ્યાખ્યા કરી છે. અન્વયતે દ્રવ છે, અન્વયના વિશેષો તે ગુણો છે, અન્વયના વ્યતિરેકો તે પર્યાયો છે. દ્રવની મુખ્યતાથી દ્રવની ગુણની ને પર્યાયની વ્યાખ્યા કરી છે. ઓળખવા માટે આ પદ્ધતિ છે કે દ્રવની મુખ્યતાથી પર્યાયને જાણવી, દ્રવની મુખ્યતાથી ગુણને જાણવા, દ્રવપૂર્વક ગુણ અને દ્રવપૂર્વક પર્યાયને જાણતા દ્રવ પદાર્થ ઓળખાય છે. મિત્ર, પદાર્થનો યથાસ્થિત નિર્ણય થતો નથી. જ્યાં ઓળખવાનો વિષય ચાલ્યો છે ત્યાં આ પરિભાષા કરી છે અમરચંદ્રાચાર્ય. હે, ચાલુ જ રહ્યા છે. વચ્ચે કોઈ એક પર્યાય ને બીજી પર્યાય વચ્ચે એક સમયનો પણ ગેપ પડતો નથી. ઓળખવા માટે એક અંગ છે, પણ એ આખા શરીરને ઓળખશો તો એક અંગને યથાસ્થાને ઓળખી શકશો, નહીતર નહીં ઓળખી શકાય. શરીરના જ્ઞાનપૂર્વક એના અંગનું જ્ઞાન સાચું, માત્ર અંગનું જ્ઞાન એ સાચું નહીં પડે. અને એટલા માટે અન્ય મતમાં એ અન્ય મતને એવી રીતે ઓળખાયા છે જૈન દર્શનમાં, હાથીનો દ્રષ્ટાંત આપીને, કે જેમ કોઈ આંધળા માણસને હાથીનું પૂંછડું હાથમાં આવ્યું ત્યારે એ આંધળા માણસ એમ કહે છે કે હું મારા અનુભવથી કહું છું કે હાથી દોરડા જેવો છે. તો જેના હાથમાં કાન આવ્યો એ એમ કહે છે કે હું મારા અનુભવથી એમ કહું છું કે હાથી સુપડા જેવો છે. પણ પેલો કે મારો અનુભવ પણ છે, તો કે પણ મારો પણ અનુભવ જ છે કે હું અનુભવના આધારે કહેતો હોય તો હું પણ અનુભવના આધારે કહું છું, હું કઈ તર્કના આધારે નથી કે તો અનુમાનના આધારે નથી કે તો હું અનુભવના આધારે કહું. પેલો કે હું અનુભવના આધારે કહું. ત્યારે જૈન દર્શને એ કહ્યું કે ભાઈ તારો અનુભવ એક અંગનો અનુભવ છે, એક અવયવનો અનુભવ છે, અને એને જ તું આખું માને છો. આખો હાથી ન તો દોરડા જેવો છે, ન તો સુપડા જેવો છે, એ તો જેવો છે તેવો છે. એ વિષય છે. અહીંયા જ્યાં નિર્ણયનું પ્રકરણ છે અહીંથી મૂળ પ્રકરણ શરૂ થાય છે. અત્યાર સુધી તો એની ફરતા ફરતા પડખાની, નિર્ણયના વિષયની અને ભૂમિકાની ચર્ચા કરી છે 48-54 સુધી. પણ હવે અહીંથી જરા સ્પષ્ટ વિષય આવશે કે જિજ્ઞાસુ જીવ જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરે છે. નિર્ણય બે રીતે થાય છે. આગળ એ વાત થોડી ચાલી ગઈ છે, જ્યાં ખોટો નિર્ણય થાય છે એ વાત ચાલી ગઈ છે કે અનાદિથી જીવને રાગની પ્રધાનતા વર્તી રહી છે અને જ્ઞાન પાછળ પાછળ રાગ પાછળ દોરાય છે, અને તેથી એ બધા નિર્ણયો રાગની પ્રધાનતામાં કરે છે, તેથી એ નિર્ણય બરાબર થતા નથી. અહીંયા પરિસ્થિતિ બદલાય છે. હવે જ્યારે સત્ય સ્વરૂપનો નિર્ણય કરવાની યથાર્થ આધાર લઈને નક્કી કરે છે, એમાં એને ભાસે છે. એટલે ઉપયોગ જાણનાર છે અને એ ઉપયોગમાં રહેલો જે જ્ઞાન સ્વભાવ તે જણાનાર છે. જાણનાર જે ઉપયોગ તે પોતામાં જ રહેલા જ્ઞાન સ્વભાવને નો નિર્ણય કરે છે, નિશ્ચય કરે છે પોતાને ને પોતાને આધાર બનાવીને. હવે જો અવલોકનમાં પણ ક્યાં ફરક પડ્યો કે જે અવલોકનની પદ્ધતિ પ્રેક્ટિસથી અનેક પ્રકારના રાગાદી ભાવો જાણતો હતો, એમાં એ ભાવો અનિષ્ટ છે, દુઃખરૂપ છે એમ જાણતા એનો રસ કપાણો, અને જ્યાં જ્ઞાનમાં નિર્મળતા થઈ ત્યારે તે જ અવલોકન કરનાર જ્ઞાન હવે પોતાનું અવલોકન કરે છે. હવે રાગનો વિષય પણ છોડ્યો, એટલે કેમ કે રાગ જ્ઞાનનું જ્ઞેય છે, રાગ પણ જ્ઞાનનું જ્ઞેય છે. ખરેખર રાગમાં જ્ઞાન નથી કે જેથી એ રાગ જણાય, પણ એ તો જ્ઞાનનું જ્ઞેય છે. પણ એ દિશા પણ બદલી, એટલે નિર્ણય સ્વસન્મુક્તામાં થાય છે એમ કેમ. જો જ્ઞાનના આધારે એટલે ઉપયોગ પોતે પોતાને પોતામાં જ પોતાનો સ્વભાવ સ્વભાવ ભાવનું ભાષીમાન પણ કરે છે ત્યારે એનો અવલોકનનો વિષય રાગ પણ નથી, અવલોકનનો વિષય પોતે જ છે. અવલોકન કરનાર પોતે અને પોતાનું જ અવલોકન કરે છે, અવલોકનમાં આવનાર પણ પોતે. આ જે પરિસ્થિતિ છે ત્યાંથી સ્વસન્મુક્તા ઉપજી, ત્યાં અહીંથી દિશા બદલાણી. આ દિશાનું બદલવું પણ અપૂર્વ છે, જીવે કોઈ વાર દિશા નથી બદલી. બધું કર્યું છે દ્રવ્યલિંગી પર્યંતનું કાર્ય, પણ દિશા નથી બદલી. એ બોલું સમાગમ સારમાં આવે છે એક જગ્યાએ કે દિશાનું બદલવું પણ અપૂર્વ છે. જ્ઞાનની પ્રધાનતામાં જ નિશ્ચય થાય છે, દિશા બદલાય છે, ત્યાંથી આત્માનું લક્ષ થાય છે, ત્યાંથી ભાવ ભાષણ થાય છે. આ લક્ષનો વિષય નહીં આવ્યો, અહીંયા લક્ષ થાય છે. અને તમામ શાસ્ત્રો શ્રીમદજી એ કહ્યું કે લક્ષ થવા અને દેહનો કયા શાસ્ત્ર સુખ દેવા, આ એક જ હેતુથી શાસ્ત્રનો સ્વાધ્યાય કરવાનું કહેવાય છે. કે કોઈ પણ રીતે જો તને તારા સ્વરૂપનું લક્ષ થાય તો એ લક્ષ નહીં છૂટે, અને પછી બધી શાસ્ત્ર વાંચન શ્રવણ ચિંતન આદિની ક્રિયા આત્માના લક્ષે થશે. અરે તને ઉદયના પરિણામ થશે, ઉદયના રાગ દ્વેષાદિ મોહના પરિણામ થશે તો પણ લક્ષ નહીં છૂટે. લક્ષ એવી ચીજ છે કે તને લક્ષ છૂટશે જ્ઞાનની ક્રિયા કો કે ઉપયોગ કયો. ક્રિયા તો શું છે કે પરિણામની ફેરણીને ક્રિયા કહી છે, બદલતી ચીજને ક્રિયા કહીએ. પણ એ તો સમયે સમયે તો પરિણામ તો બદલ્યા જ કરે છે, પણ અહીંયા બદલતા ભાવને લક્ષમાં નથી લેવો, કેમ કે એ તો પર્યાય તત્વ છે. પણ એમાં રહેલું જે સ્વભાવ તત્વ એને પકડી લેવું છે ત્યાંથી, એટલે બદલતા ભાવને. એટલે અહીંયા જ્ઞાન ક્રિયા અને પર્યાય, જ્ઞાન ઉપયોગ પણ પર્યાય છે, ક્રિયા પણ પર્યાય છે. એ પર્યાયના આધારે સ્વભાવનો નિશ્ચય થતો હોવા છતાં ત્યાં પર્યાય માત્રપણે હું એવું અવધારણ થતું નથી. એ તો હતું જનાદિનો કે અહીંયા સ્વભાવ તે હું એવું અવધારણ થાય છે, એ તો ફરક છે. એમ જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરે છે ત્યારે જ્ઞાન પોતે પોતાના પૂર્ણ સ્વભાવનો પ્રગટ અંશ દ્વારા નિજ અવલોકનથી નિશ્ચય કરે છે. છે સ્પષ્ટ વિષય કે ત્યારે જ્ઞાન પોતે, ચાલતું જ્ઞાન પોતે પોતાના પૂર્ણ સ્વભાવનો હવે સ્વભાવ છે એ હંમેશા અપૂર્ણ ન હોય, અને સ્વભાવ છે એને કદી હદ ન હોય. સ્વભાવ હંમેશા બેહદ હોય છે, જેમ કે અગ્નિનો બાળવાનો સ્વભાવ, કેટલું બાળે જગતમાં કે જેની કોઈ સીમા નહીં એટલું બાળે, બળવા યોગ્ય હોય તે તમામને બાળે, અનંત હોય તો અનંત, શક્તિને કઈ મર્યાદા હોઈ શકે નહીં. એમ પોતાના અનંત સ્વભાવનો, પૂર્ણ સ્વભાવનો પ્રગટ અંશ દ્વારા નિજ અવલોકનથી ત્યાં નિશ્ચય કરે છે, અથવા જેવો જેવી સ્વભાવની પૂર્ણતા અને અનંતતા છે એ અનંતતાના ભાવનું ભાષણ એને થાય છે. ભાવ ભાષે છે એનું નામ ઓળખ છે, ભાવ ભાષે છે એનું નામ નિશ્ચય છે, એનું નામ યથાર્થ નિર્ણય છે. અને તે પ્રગટ અંશ દ્વારા નિજ અવલોકનથી થાય છે, પરલક્ષી ઉપર તબકે વિચારથી થાય છે એ વાત અહીંયા નથી. પૂજ ગુરુદેવ શ્રીના વચનોમાં આ નિર્ણયની વિધિનો પ્રકાર અતિ સુંદર રીતે નીચે પ્રમાણે વ્યક્ત થયો છે. આ પરમાગમ સારમાં 22 નંબરનો બોલ છે અને એમાં ટુકડો તો 5 લીટીનો નાનો છે, 4.5 લીટીનો, પણ આખી વિધિ મૂકી દીધી છે ઓળખવા માટેને. ઓળખાણમાં દ્રવગુણ પર્યાયુક્ત આખો પ્રમાણના વિષયરૂપ દ્રવ્ય આવી જાય છે ઓળખાણમાં, અને એ પ્રમાણરૂપ દ્રવ્યના એક મુખ્ય અંગ તરીકે બેહદ અપરિમિત જે સ્વભાવ ભાવ છે એ પણ આખું દ્રવ્ય સમજાય છે, એટલે એનો વિભાગ નથી સમજાતો એમ વાત નથી. જેમ કે માણસ ઓળખાણો કે ભાઈ આ ઊંચાઈવાળો કે નીચા કદનો માણસ હતો, અને એને ઓળખ્યો એટલે એનો ચહેરો મોરો બરાબર લક્ષમાં લઈ લીધો, તો એના કદ સાથે એની મુખાકૃતિ મુખ્યપણે ઓળખવાનું સાધન એની જે મુખાકૃતિ છે એ પણ લક્ષ્યગત થઈ ગઈ. પણ માત્ર આટલા ડોકાનો ભાગ, એટલો કંઈ આખો માણસ નથી. આખો માણસ છે, આખો માણસ છે, અને મુખાકૃતિ મુખમુદ્રા છે તે મુખમુદ્રા છે, એમ બંને એક સાથે જ ઓળખાય છે અને જણાય છે ઓળખમાં. એમ ઓળખાણના વિષયમાં આખું દ્રવ્ય આવી જાય છે કે મારો અનંત સ્વભાવ આવો છે અને હું આખા દ્રવ્ય તરીકે હંમેશા ટકીને અવસ્થામાં બદલાયા કરું છું, પરિણામ કરું છું. એમ પ્રમાણના વિષયભૂત દ્રવ્યની સમજણ સાથે એનો જે શક્તિભૂત ખજાનો એ પણ એને સમજાઈ જાય છે, એ રીતે ઓળખાણ છે એ વાત અહીંયા લેશે. અહીંયા નિર્ણયની કાર્ય પદ્ધતિ શું છે, વિધિ શું છે, કયા પ્રકારની છે એ વાત છે. જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય છે. જાણી શકાય છે એટલે નિશ્ચયનો બોલ ચાલ્યો છે. છેલ્લી પંક્તિમાં એટલા શબ્દો છે, એમ નિશ્ચય કરવો જોઈએ, જાણીને આમ નિશ્ચય કરવો જોઈએ એ વાત લીધી છે કે જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય છે. હવે આ લક્ષણમાં શું લઈ લીધું, એકલી પર્યાય ન લીધી, જો વિશેષતા શું છે ગુરુદેવની ભાષામાં કે જ્યાં સૂત્ર આવે છે તત્વાર સૂત્રનું આ સૂત્ર છે કે ઉપયોગ લક્ષણમ દ્રવ્યમ, જીવ દ્રવ્ય છે એનું શું લક્ષણ કે ઉપયોગ લક્ષણ છે, તો ત્યાં દ્રવ્યનું લક્ષણ ઉપયોગ લીધું. પણ એમાં ગર્ભિત વાત શું છે કે લક્ષણ પર્યાય સ્વરૂપ છે અને દ્રવ્યનો નિર્ણય કરવો છે તો દ્રવ્યમાં રહેલો જે સ્વભાવ વ્યક્ત પર્યાય ઉપરથી, વ્યક્ત પર્યાય અને સ્વભાવ બંને સમજાય તો આખું દ્રવ્ય સમજાય જાય, સામાન્ય અને વિશેષ રૂપ આખું દ્રવ્ય ત્યાં સમજાય જાય. પણ સૂત્રની અંદર તો સૂત્ર ટૂંકામાં જે કહેવામાં આવે છે, અને એ કાળની અંદર જ્યારે આચાર્યો સૂત્રો રચતા ત્યારે એટલા ઉપરથી સમજનારા પાત્ર જીવો પણ હતા, એને એટલું કહેવું પર્યાપ્ત હતું કે ઉપયોગ લક્ષણ, આમ આત્માનું ઉપયોગ લક્ષણ છે, પતી ગયું એનાથી પકડી લેતા. ગુરુદેવ એ વાતને ખોલે છે કે જાણન પર્યાય અને જાણન ગુણ, એ પર્યાયમાં રહેલો જે સ્વભાવ, એવા લક્ષણ વડે એને લક્ષણ હું લક્ષણમાં લીધો. માત્ર ઉપયોગ, માત્ર ઉપયોગ એટલે માત્ર પર્યાય તે લક્ષણ નથી, એમ કહેવાય. તર્ક કરે છે, આપણે ત્યાં મુમુક્ષુઓ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે એટલે આ તર્ક કરે છે કે ઉપયોગ લક્ષણ કહેશો તો ઉપયોગ તો પર્યાય છે, એમાં સ્વભાવ સ્વભાવ કેવી રીતે ઓળખાણો ભાઈ? એ ઉપયોગ અને સ્વભાવ એ એક ન્યાયે બંને વચ્ચે ભેદ નથી, એનું અનન્યપણું છે. ત્યાં ઉપયોગમાં સ્વભાવ અનન્ય ભાવે રહેલો છે. જો ઉપયોગમાં સ્વભાવ ન હોય તો અવ્યક્ત સ્વભાવનો અનુમાન જ કરવું પડે. એનું સાધન શું છે? અને આ તો એને ઉપયોગ પ્રત્યક્ષ હોવાથી એને સ્વભાવ પણ, સ્વભાવની પ્રત્યક્ષતા પણ એને માલુમ પડે છે, સારી રીતે સમજાઈ જાય છે કે આવો જ મારો સ્વભાવ છે, એનું એને અનુમાન કરવું પડે, એમ વાત રહેતી નથી. એટલે ત્યાં ગુણ નાખ્યો છે, જાણન પર્યાય અને જાણન ગુણ, એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય છે. જાણી શકાય છે એટલે અહીંયા નિશ્ચય એનો કરી શકાય છે, જાણીને ઓળખી શકાય છે, એમ લેવું છે. ક્યાંથી લીધો છે? 22 સમયસાર ગાથા 294 પરના પ્રવચનમાંથી, પ્રજ્ઞાચરણની ગાથા ચાલી, વેદ જ્ઞાનની ગાથા ચાલી છે, એમાં ટુકડો આવેલો છે. આત્મધર્મ અંક 405 પાના નંબર 6. વર્તમાન પર્યાય જીવડો ને જેટલો જ પોતાનો અનુભવ કરે છે એટલો જ એને નિર્ણય ને નિશ્ચય વર્તે છે કે હું આવડો ને આટલો છે, એ જ એનું મિથ્યાપણું છે. પણ અહીંયા એમ કે છે કે જાણવાનો ઉપયોગ ને એમાં રહેલો જે જાણવાનો સ્વભાવ, જાણવાના ઉપયોગમાં રહેલો જે જાણવાનો સ્વભાવ, તેના વડે આત્મા કેવો જ્ઞાન સ્વભાવી છે, કેટલો બેહદ જ્ઞાન સ્વભાવી છે, કેટલો અનંત જ્ઞાન સ્વભાવી છે, એમ જાણી શકાય છે, એનો નિશ્ચય થઈ શકે છે. અને એવો નિશ્ચય કરવા માટે આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ નિશ્ચય કરવા માટે આ એક જ ઉપાય છે અને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે એક વાત મર્યાદિત થઈ ગઈ સંશોધનની અંદર અને અવલોકનની અંદર, કે ત્યાં સુધી જ્ઞાનનું અવલોકન કર્યા કરવું કે જ્યાં સુધી જ્ઞાન પોતે પોતાના સ્વભાવનો નિશ્ચય ન કરે, પોતાના બેહદ સામર્થ્યનો ભાવ ન ભાસે, ત્યાં સુધી એણે જ્ઞાનને જ જ્ઞાન, જ્ઞાનમાં જ જ્ઞાનથી જ જ્ઞાન સ્વભાવને શોધવો. અને એ જ્ઞાન સ્વભાવને શોધવા માટે એને જ્ઞાનનો ઉપયોગ છોડીને બીજે ક્યાંય જવું નહીં. જેમ કોઈ કહે કે ભાઈ તારા ઘરમાં આ જગ્યાએ ખજાનો દાટેલો છે, ભંડાર અહીંયા છે, તો ત્યાં જ ખોદવાની વાત છે. પછી એ ઘર છોડીને બીજાના ઘરમાં કે રસ્તા ઉપર ખોદવાની જરૂર નથી, અને ગમે એટલું બીજે ખોદે તો કાંઈ મળે એવું નથી. એમ અહીંયા એક વાત મર્યાદામાં આવી ગઈ સંશોધન કે તારા જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ જાણવાના ઉપયોગમાં છે, અને જ્યાં સુધી તને તેનું બેહદ સામર્થ અનંત સામર્થ્ય ન પ્રતિભાસે ત્યાં સુધી તું તેનું અવલોકન ચાલુ રાખ, સંશોધક વૃત્તિએ અવલોકન ચાલુ રાખ, સંશોધનના દ્રષ્ટિકોણથી અવલોકન ચાલુ રાખ, આ અવલોકન આ દ્રષ્ટિકોણથી આ વૃત્તિથી આ અવલોકન ની થોડીક પણ પ્રેક્ટિસ થતા તને પત્તો લાગી જશે તારા ખજાના નહીં લાગવાનો પ્રશ્ન નથી. કેમ કે જ્ઞાનથી જ્ઞાનનો સ્વભાવ જરા પણ દૂર નથી. શું? જ્ઞાનથી જ્ઞાનનો સ્વભાવ જરા પણ દૂર નથી, દ્રવ્ય કે ભાવે. તેથી પત્તો લાગે છે, પણ એને જે પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ, જે પ્રકારે કાર્યની પદ્ધતિ છે એ પદ્ધતિમાં આવવું જોઈએ. એ કાર્ય પદ્ધતિમાં ન આવે તો કોઈ રીતે કામ થાય એવું નથી. બહુ સ્પષ્ટ
વિષય છે.
જ્યાં જ્ઞાન છે ત્યાં સ્વભાવ છે, અને આબાળ ગોપાળને અનુભવ ગોચર છે એમ 17-18માં કહ્યું, 49માં કહ્યું કે સદાય અંતરંગની અંદર, કે આ એક વસ્તુનું અંતરંગ છે એટલે બહિરંગમાં એ નથી જણાતું, સદાય અંતરંગમાં ચૈતન્ય સ્વભાવ વડે આત્મા પ્રકાશમાન છે. પ્રકાશમાન કહો કે અનુભવ ગોચર છે એમ કહો, તેથી તેનું અનુમાન કરવાની જરૂર નથી એમ ત્યાં વાત લીધી છે. ચેતના ગુણ ચેતના સ્વભાવની વાત લીધી છે ને કલિંગ ગ્રહણની ગાથામાં. અને આત્માનો નિશ્ચય કરવા અને સ્વરૂપ ભાવનું ભાવભાષણ કરવા માટે આ એક જ ઉપાય છે, બીજો ઉપાય નથી. એટલે આ સિવાય બીજા ઉપાયાંતરમાં, કોઈ બીજા ઉપાયમાં તું લાગીશ તો પણ તને આત્મ સ્વરૂપનો નિર્ણય નહીં થાય. અને જ્યાં સુધી આત્મ સ્વરૂપનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી એક ડગલું આત્માના અનુભવ બાજુમાં આગળ વધવાનો કોઈ રીતે બની શકતો નથી, પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પહેલો નિર્ણય આપણે આ ગુરુદેવની જન્મ શતાબ્દી આવે છે, 3-3 દિવસ સુધી મિટિંગો ચાલે ને, આપણે શું કરવા કે નિર્ણય કરો, બધો વિચાર કરીને નિર્ણય કરો કે કાર્ય કરવું છે કે નહીં, કરવું છે તો કેવું કરવું છે. તો પહેલું કરવું છે કે નહીં આમ નિર્ણય કરવો પડે. નિર્ણય કર્યા વિના કઈ વાતનો અમલ કરશો? જગતમાં કોઈ રીતે કોઈ કાર્ય થતું જ નથી નિર્ણય થયા વિના. ઘરની બહાર પગ મૂકે તો શું નિર્ણય કરીને શા માટે, એ વાત પહેલી નિશ્ચિત થઈ જાય છે. કોઈ સ્ટેશન જઈને એમ કહે છે કે 100 રૂપિયાની નોટ માસ્ટર સાહેબ ટિકિટ આપજો, ભાઈ કયા સ્ટેશન ને તારે ટિકિટ જોઈએ છે? તો કે આપી દો ને, ટિકિટ આપી દો ને, તમને પૈસા આપ્યા ટિકિટ આપી દો એમ કહે છે. કોઈ ભાઈ મારે પાસે તો સેંકડો સ્ટેશનની ટિકિટ છે, તારે કયા સ્ટેશનની જોઈએ છે? કાંઈ નિર્ણય કરીને આવ્યો છું કે નહીં? નિર્ણય કર્યા વગર તો કાંઈ થાય એવું નથી. એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. હવે એમ કે છે, જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે. શું કહે છે? કે જ્યાં જ્યાં જ્ઞાન ગુણની ઉપયોગરૂપ જાણન પર્યાય છે ત્યાં બીજા અનંત ગુણની અનંત પર્યાયો પણ છે. દ્રવ્યનો નિર્ણય કરવો છે ને, તો કે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં અનંત ગુણની બીજી અનંતી પર્યાયો પણ ત્યાં છે. પણ તને બીજી પર્યાયોનો જલ્દી ખ્યાલ ના આવે તો તું મૂંઝાઈશ નહીં, છે બીજી બધી પર્યાયો ત્યાં પણ છે. ત્યાં વસ્તુત્વની અસ્તિત્વની બુદ્ધિ પર્યાયો છે, પણ એક જાણન પર્યાયથી જ્યાં તને સ્વભાવ લક્ષમાં આવ્યો ત્યાં તને આખું દ્રવ્ય લક્ષમાં આવશે. સમજાઈ જશે પ્રમાણમાં વિશે. એટલે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે, અને જ્યાં જ્યાં જાણ ગુણ છે, જ્યાં જાણવાનો સ્વભાવ છે, ત્યાં ત્યાં બીજા પણ અનંત ગુણ છે. એકલું જ્ઞાન શક્તિ નથી, બીજા પણ અનંત ગુણ છે. આમ નિર્ણયમાં અનંત ગુણ અને અનંત પર્યાય યુક્ત આખું દ્રવ્ય તારા નિર્ણયમાં આવી જશે. અને તે આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. આ રીતે અનંત ગુણ અને અનંત પર્યાય યુક્ત જ્ઞાન સ્વભાવી આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. એટલે નિશ્ચય થવામાં જાણન પર્યાયમાં એકલા ઉપયોગનો નિશ્ચય થતો નથી, અને જાણન ગુણમાં એકલા જ્ઞાન ગુણનો નિશ્ચય થતો નથી, પણ જ્ઞાન સ્વભાવી અનંત પર્યાય અને અનંત ગુણ સહિતનું આખું આત્મદ્રવ એમાં પ્રતિભાસે છે. એકસઠમાં પાને ચાર નંબરનો પેરેગ્રાફ છે, પેરેગ્રાફની આગળ ચોગડો કરેલો છે. નીચે છેલ્લે ત્રણ લીટી છે એમાં. આખી વસ્તુ ટકીને પરિણમી રહી છે તેમાં જ્ઞાન લક્ષણવંત પોતાનું સ્વરૂપ છે, કે જે લક્ષણ લક્ષથી અભેદ છે તેમ સમજાય છે. આખી વસ્તુ ટકીને પરિણમી રહી છે એમ નિર્ણયમાં આવી જાય છે. એ નિર્ણયના લક્ષણના પ્રકાર છે એમાં, ચોથા નંબરના લક્ષણમાં એ વાત છે. શરૂઆતમાં એ વાત લીધી છે. ઉપરોક્ત વચનામૃતમાં જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી તેવી વિધિનો નિરૂપણ છે. જે વાત કરી છે પેરેગ્રાફના ઉપરમાં, કે નિર્ણયની વિધિનો જે પ્રકાર છે આમાં વિધિ કઈ રીતે આવી એનું સ્પષ્ટીકરણ નીચે જ્યાંથી પેરેગ્રાફ શરૂ થાય છે ત્યાંથી વાત લીધી છે. દીપચંદજીનો જે અવતરણ ચિહ્નમાં શબ્દો છે એ દીપચંદજીનું વચન છે. જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી એ દીપચંદજીના શબ્દો છે. એટલે એને અવતરણ ચિહ્નમાં વિશેષ લઈશું.
પાર્વતી કોઈ જો દિન રે લો
ચરણ ગહે સો પાવે સુખ ચેન પાણી કે જ્ઞાન સો જે સો વાણી મસ્તકણ સદાવે
મંદિર સ્વામી ભગવાન જય શ્રી કૃષ્ણ.